તારીખ 11/5/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 500 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 322
ઘણું કરી આત્મસમાધિની સ્થિતિ રહે છે. વ્યવહાર છે એમાં અનેક કાર્યોની ઉપાધિ છે, પણ અંદરમાં તો આત્મસમાધિની સ્થિતિ રહે છે. આત્મસમાધિ એટલે આત્મશાંતિ. આત્મશાંતિ અમારી કોઈ વિક્ષેપ પામતી નથી, તો પણ આત્મશાંતિ જળવાઈ રહેતી હોવા છતાં પણ તે વ્યવહારના પ્રતિબંધથી છૂટવાનું વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે કે આ પ્રવૃત્તિ છોડી દેવી છે, આ પ્રવૃત્તિ છોડી દેવી છે, એવું સ્મરણ આવ્યા કરે છે. તે પ્રારબ્ધની નિવૃત્તિ થતાં સુધી તો વ્યવહારનો પ્રતિબંધ રહેવો ઘટે છે, માટે સમચિત થઈ સ્થિતિ રહે છે. એટલે શું કહે છે કે પ્રારબ્ધ જ્યાં સુધી પૂરું નહીં થાય એ પ્રકારનું પ્રારબ્ધ કર્મ ઉદયમાં છે. ઉદયમાં હોય એમાં ફેરફાર નથી થતો, એટલે તે પ્રારબ્ધની નિવૃત્તિ થતાં જ્યાં સુધી નિવૃત્તિ નહીં થાય ત્યાં સુધી આ પ્રકારનો વ્યવહારનો પ્રતિબંધ એટલે વ્યવહારિક કાર્યોમાં રોકાવું, સમય આપવો એમ ચાલુ રહે છે. અને એ પ્રકારના સમાધાનને લઈને સમચિત થઈને સ્થિતિ રહે છે. ચિત્ત ડોળાતું નથી, મન ડોળાતું નથી, વિક્ષેપ પામતું નથી એમ કહેવું છે. તમારું લખેલું પત્ર એક સંપ્રાપ્ત થયું છે. યોગ વાસિષ્ઠાદિ ગ્રંથની વાંચના થતી હોય તો તે હિતકારી છે. મુમુક્ષુએ યોગ વાસિષ્ઠ વાંચવા યોગ્ય છે. એનું મુમુક્ષુ પ્રકરણ અને વૈરાગ્ય પ્રકરણ બે પ્રકરણ વાંચવા જેવા છે. બીજું તો પછી કથાનું યોગ છે, એમાં કાંઈ વાંચવા જેવું નથી. જિનાગમમાં પ્રત્યેક આત્મા માનીને પરિમાણમાં અનંત આત્મા કયા છે? પરિમાણમાં એટલે સંખ્યામાં, માપવામાં. પરિમાણ માણ એટલે માપવું. જિનાગમની અંદર એક એક આત્મા ભિન્ન ભિન્ન, પ્રત્યેક આત્મા એટલે એક એક આત્મા ભિન્ન ભિન્ન પદાર્થ, ભિન્ન ભિન્ન દ્રવ્ય છે અને એની સંખ્યા અનંત છે એમ કહ્યું છે. અને વેદાંતમાં પ્રત્યેક કહેવામાં આવી સર્વત્ર ચેતન સત્તા દેખાય છે તે એક જ આત્માની છે અને આત્મા એક જ છે એમ પ્રતિપાદન કર્યું છે. શું છે? એક જ આત્મા છે આખા વિશ્વમાં. પછી આ બધા છે એ જેમ એક સૂર્યનું બે વાસણમાં પ્રતિબિંબ પડે તો બે સૂર્ય દેખાય ને હજાર વાસણમાં પ્રતિબિંબ પડે તો હજાર પડે, એમ એક ચિત્ત કરીને એમણે સ્થાન ગોઠવું છે. એ બધાના ચિત્તમાં બ્રહ્મનું પ્રતિબિંબ પડે છે, એટલે બધા જુદા જુદા આત્મા દેખાય છે, પણ છે બધા એક જ એવી બધી કલ્પના કરી છે. તે બે વાત મુમુક્ષુ પુરુષે જરૂર કરીને વિચારવા જેવી છે. એટલે એમાં સત્ય શું છે એ વિચારી લેવું. વેદાંત પણ એક મોટું દર્શન છે અત્યારે વિશ્વમાં, અને જૈન દર્શન પણ એક મોટું દર્શન છે. બેના અભિપ્રાય પ્રસિદ્ધ છે, વિચારી લેવું, વિચારવા યોગ્ય તો ખરું, નિર્ણય કરવો જોઈએ. મુમુક્ષુએ નિર્ણય કરવો જોઈએ, પોતાના હિત માટે નિર્ણય કરવો જોઈએ. અને યથા પ્રયત્ને તે વિચારી નિર્ધાર કરવા યોગ્ય છે, એનો નિશ્ચય પણ કરવો જોઈએ કે સત્ય શું, એ વાત નિસંદેહ છે. ચોક્કસ એનો નિર્ણય થવો જોઈએ. કોને? જેને જૈન દર્શનની વાત પ્રતીતિ રૂપે, વિશ્વાસ રૂપે માન્ય ન હોય, એને, જેને વિશ્વાસ હોય, પ્રતીતિ હોય, એને તો કાંઈ એ વાતની ચર્ચાનો કે નિર્ધાર કરવાનો પ્રશ્ન ઉપસ્થિત નથી થતો. પણ સૌભાગભાઈને અને લલ્લુજીને પણ કાંઈક હશે એવું, એટલે એમણે આ વાત લખી છે. એ વ્યક્તિગત વાત છે. તથાપિ જ્યાં સુધી પ્રથમ વૈરાગમને ઉપશમનું બળ દ્રઢપણે જીવમાં આવ્યું ન હોય, શું કહે છે એમ કહીને શું કીધું કે એવો નિર્ણય કઈ ભૂમિકામાં કરવો જોઈએ? ખાલી બુદ્ધિના લેવલ ઉપર નહીં, તથાપિ એટલે તો પણ જ્યાં સુધી પ્રથમ વૈરાગ્યને ઉપશમનું બળ દ્રઢપણે જીવમાં આવ્યું ન હોય, ત્યાં સુધી તે વિચારથી ચિત્તનું સમાધાન થવાને બદલે ચંચળપણું પ્રાપ્ત થાય છે અને તે વિચારનો નિર્ધાર પ્રાપ્ત થતો નથી. એનું કારણ શું છે કે વેદાંતના પક્ષે પણ દલીલોના ઢગલા છે. એ લોકોએ પોતાની વાતને મજબૂત કરવા અથવા સાબિત કરવા મોટા મોટા ગ્રંથો લખેલા છે, અને ભૂતકાળમાં જૈનાચાર્યો સાથે એ લોકોએ વાદ વિવાદ કરેલા છે. અમે સાચા છીએ, તમે બેસો અમારી સામે, અમારે વાત કરવી છે, આત્મા એક છે કે આત્મા અનેક છે આપણે નક્કી કરીએ. આ બધું ચાલેલું છે ભૂતકાળમાં. કૃપાળુદેવનું એમ કહેવું છે કે જીવને વૈરાગ્ય ઉપશમ પ્રાપ્ત થયે જો આવા વિચારમાં કે આ વિષયમાં ઊંડો ઉતરે, તો બરાબર નિર્ણય કરી શકે, નહીતર ન કરી શકે. નહીતર શું થાય કે સામેથી કેટલીક એવી સોલિડ દલીલો આવે, એવી સોલિડ દલીલો આવે કે મનમાં ચંચળતા ઊભી થઈ જાય, ડગી જાય મન. એમ કહેવા માંગે છે.
દ્રષ્ટિમાં ભૂમિકા પણ લીધી, એમની દ્રષ્ટિમાં ભૂમિકાને પણ,
એટલે એમ કે આ વિષય સિદ્ધાંત જ્ઞાનનો છે. એમની પાછળ આશય શું છે એમનો, કે આ વિષય તો સિદ્ધાંત જ્ઞાનનો છે, સિદ્ધાંત જ્ઞાનમાં માથું ક્યારે મારવું કે વૈરાગ ઉપશમ પ્રાપ્ત થયા પછી એમને એમ નહીં મારવું, એમ કહે છે. નહીતર એકલું તમે બુદ્ધિના બળ ઉપર વાતને સમજશો, પણ તમારી બુદ્ધિ કરતાં વિશેષ બુદ્ધિમાન કોઈ તમને દલીલ આપશે ત્યારે તમે હલી જશો, એનું શું કરશો? અને વૈરાગ્ય ઉપશમ પૂર્વક એટલે પાત્રતાપૂર્વક જો તમે એ વાતને સ્વીકારી હશે, તો તમે બીજાની બુદ્ધિને અનુસરણ નહીં કરો. નહીતર બુદ્ધિમાન માણસ બીજાની, પોતાની કે બીજાની બુદ્ધિને અનુસરે છે. બુદ્ધિને અનુસરવાની વાત નથી આમાં, એવી વાત છે. દ્રષ્ટાંત બહુ સારો છે. બેનશ્રી બહુ જાજુ ભણેલા નહીં, ત્યારે તો નાની ઉંમરમાં બહેનો ક્યાં ભણતા હતા, 13-14 વર્ષે તો લગ્ન કરી નાખતા હતા. કોઈ એજ્યુકેશન હતું નહીં એવું કાંઈ અત્યારની જેમ. એમના મોટા ભાઈ છે હિંમતભાઈ પંડિત, એ તો ગ્રેજ્યુએટ, એ જમાનામાં ગ્રેજ્યુએટ થયેલા, બીએસસી થયેલા, બુદ્ધિશાળી માણસ. હવે ભાઈ બહેન બે તત્વ ચર્ચા કરે ત્યારે પેલા બુદ્ધિથી દલીલ મૂકે કે તું એમ કહેશ કે જૈન દર્શન સાચું છે, પણ એમ કેમ કહી શકાય? આપણે બીજા દર્શન નો અભ્યાસ કર્યો નથી, બીજા દર્શનમાં ઊંડા ઉતર્યા નથી, અને બીજા દર્શનમાં પણ લાખો માણસો એને માનનારા છે. જૈનો કરતા એની સંખ્યા મોટી છે. બુદ્ધિવાળી એની અંદર પણ બુદ્ધિવાળા માણસો ઘણા છે, ત્યાગીઓ પણ ઘણા છે, વિદ્વાનો પણ ઘણા છે, બધી જાતના ત્યાં હોય, મોટી સંખ્યા હોય છે. આપણે એમ કેમ કહેવાય કે જૈન દર્શન જ સત્ય છે? એવી દલીલ મુકતા આ બધી વાત રૂબરૂ બધી ચર્ચાઓ થયેલી છે. ત્યારે બેનશ્રી એમ કહેતા, હું તો એમ કહેતી કે હું કાંઈ બીજા દર્શનોની માથાફળમાં ઉતરતી નથી, મને તો જૈન દર્શન જ સત્ય લાગે છે. એ તો સંસ્કાર લઈને આવ્યા હતા જૈન દર્શનના. મને તો જૈન દર્શન જ સત્ય લાગે છે, જાણ અન્ય દર્શનમાં મને કોઈ સત્યતા નથી દેખાતી. હવે પેલા બુદ્ધિશાળી હતા, ઓછું ભણેલા હતા, પણ છતાંય તે પાત્રતા વિશેષ હતી, એટલે એ સરવાળે સાચા હતા. તમે કેટલા દર્શનોનો અભ્યાસ કરશો? બૌદ્ધ દર્શન આજે ઘણું મોટું છે, મુસલમાનોનો મોટો સંપ્રદાય છે. કેટલાનો અભ્યાસ કરશો? તમારી જિંદગી કેટલી? એમ વાત છે. એટલે ત્યાં સુધી જ તે વિચારથી ચિત્તનું સમાધાન થવાને બદલે ચંચળપણું થાય છે, તે વિચારનો નિર્ધાર પ્રાપ્ત થતો નથી, તથા ચિત્ત વિક્ષેપ પામી યથાર્થપણે પછી વૈરાગ્ય ઉપશમને ધારણ કરી શકતો નથી, શું નુકસાન થાય છે? એમ કે છે કે ચિત્ત ડામાડોળ થાય. ચિત્ત ડામાડોળ થાય એટલે જે વૈરાગ ઉપશમ આવવો જોઈએ પહેલા, એમાંથી ગયો, એ ભૂમિકા નો આવે. કૃપાળુ દેવ નો આ વિષય ઉપર કેટલો ઊંડો વિચાર વિવેક છે! આપણે તો ગમે એ માણસ સિદ્ધાંતના શાસ્ત્રો વાંચવા બેસી જશે, કૃપાળુદેવ ના પાડે છે. યથાર્થ પ્રકારે વૈરાગ ઉપશમ આવ્યા પછી સિદ્ધાંત શાસ્ત્રો વાંચો, નહીતર વૈરાગ ઉપશમ આવવો કઠણ પડશે, મુશ્કેલ પડશે. શું કીધું? અને એ વાત પ્રત્યક્ષ જોવામાં આવે છે. આજે વૈરાગ ઉપશમ માં નથી આવી શકતા. હા, એનો અર્થ કે પેલા સિદ્ધાંત જ્ઞાનમાં માથું માર્યું, સિદ્ધાંત જ્ઞાનમાં તો કલ્પના થઈ હોય, કઈ નિર્ણય તો કરી શકે નહીં, યથાર્થ નિર્ણય, ભાવ ભાષણ ને પદાર્થ નિર્ણય તો આવે નહીં, વૈરાગ ઉપશમ આવવાનો નહીં. માટે તે પ્રશ્નનું સમાધાન જ્ઞાની પુરુષોએ કર્યું છે. જ્ઞાની પુરુષોએ તો એમાં પોતાનો નિર્ણય આપેલો છે, તે સમજવા, સમજવાનું પોતાને છે પાછું, તે સમજવા આ જીવમાં વૈરાગ ઉપશમ અને સત્સંગનું બળ હાલ તો વધારવું ઘટે છે. લલ્લુજીને લખે છે, દીક્ષા લીધેલા છે સ્થાનકવાસીને, તો કે વૈરાગ ઉપશમનું બળ વધારો, સત્સંગનું બળ વધારો, પછી તમે નિર્ણય કરજો. ત્યાં સુધી તમારું યોગ્યતા નથી, એમ કે છે. એમ જીવમાં વિચારી, એટલે પોતામાં એમ વિચારીને વૈરાગ્યાદી બળ વધવાના સાધનો આરાધવા, અને તે આરાધવા માટે નિત્ય પ્રત્યે વિશેષ પુરુષાર્થ યોગ્ય છે. પહેલો પુરુષાર્થ ક્યાં કરવો? વૈરાગ ઉપશમનો. પછી સિદ્ધાંત જ્ઞાન બાજુ જાવ, એમને એમ નહીં જવું. આ આજ્ઞા કરીશ. વિચાર ની ઉત્પત્તિ થયા પછી. વિચાર એટલે કયા વિચાર ને? આત્મકલ્યાણના વિચારને, આત્મહિતના વિચારને. ભગવાનને આત્મહિતના વિચારની ઉત્પત્તિ થઈ પછી વર્ધમાન સ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરીને વિચાર્યું. શું કર્યું? ફરી ફરીને વિચાર્યું કે આ જીવનું અનાદિકાળથી ચારે ગતિને વિશે અનંત થી અનંત થી અનંત વાર જન્મવું મરવું થયા છતાં હજુ તે જન્મ મરણાદી સ્થિતિ ક્ષીણ થતી નથી, તો હવે કેવા પ્રકારે ક્ષીણ કરવા? આવું ફરી ફરીને વિચાર્યું. શું ફરી ફરીને વિચાર્યું? એમણે પરિભ્રમણનો પ્રશ્ન ફરી ફરીને વિચાર્યો. ટૂંકામાં કહી તો કયો પ્રશ્ન વિચાર્યો? પરિભ્રમણનો. ભાવ તીર્થંકર જેવા એ શું વિચારની ઉત્પત્તિ થયા પછી આ પ્રશ્ન મુખ્ય હાથમાં લીધો. આત્મકલ્યાણનો વિચાર થયા પછી પરિભ્રમણની વાત મુખ્ય લીધી એમણે. અને એવી કઈ ભૂલ આ જીવની રહ્યા કરી છે કે જે ભૂલનું આટલા સુધી પરિણમવું થયું છે, હજી પરિભ્રમણ મીટ્યું જ નથી? એવી કઈ ભૂલ રહી ગઈ? સાધન તો બધાય કર્યા, શાસ્ત્રો વાંચ્યા, કંઠસ્થ કર્યા, વ્રત નિયમ કર્યા, દીક્ષાઓ લીધી, એવી કઈ ભૂલ રહી ગઈ છે કે હજી સુધી આ પરિણમન એટલે પરિભ્રમણ ચાલુ રહ્યું છે? આ પ્રકારે ફરી ફરી અત્યંત એકાગ્રપણે કોણે? ભગવાન વર્ધમાન સ્વામીએ આ પ્રકારે ફરી ફરી અત્યંત એકાગ્રપણે સદબોધના વર્ધમાન પરિણામે, સદબોધ એટલે આત્મકલ્યાણકારી એવો બોધ, એ બોધનો વધતી વધતી અસર, એ બોધની વધતી અસર એને એમ લખ્યું કે સદબોધના વર્ધમાન પરિણામે વિચારતા વિચારતા કઈ સ્થિતિમાં વિચાર્યું એ લખ્યું છે એમણે. ભગવાને આ વાત કઈ સ્થિતિમાં વિચારી? કે સદબોધના વર્ધમાન પરિણામે વિચારતા વિચારતા જે ભૂલ ભગવાને દીઠી છે તે જોતા તો અનંત વિશેષ લાગે છે. ભગવાને દીઠી છે તે જીનાગમમાં ઠામ ઠામ કહી છે. વિચારતા વિચારતા જે ભૂલ ભગવાને દીઠી છે તે જીનાગમમાં ઠામ ઠામ કહી છે કે જે ભૂલ જાણીને તેથી રહિત મુમુક્ષુ જીવ થાય. મુમુક્ષુ જીવ ફરીને એવી ભૂલ ન કરે એવી વાત જીનાગમમાં ઠામ ઠામ કરી છે. જીવની ભૂલ જોતા તો અનંત વિશેષ લાગે છે. ઘણી ભૂલો જીવ કરી છે, ભૂલને જોવા બેસે તો અનેક ભૂલો કરી છે. પણ સર્વ ભૂલની બીજભૂત ભૂલ, જે બીજમાંથી બધી ભૂલો પાછી થઈ, તે જીવ તે જીવે પ્રથમમાં પ્રથમ વિચારવી ઘટે છે. મૂળ ભૂલ કઈ રહી ગઈ, બીજભૂત ભૂલ કઈ રહી ગઈ એ પહેલા વિચારવી જોઈએ. કે જે ભૂલનો વિચાર કર્યાથી સર્વે ભૂલનો વિચાર થાય છે, અને એ ભૂલનો વિચાર કરવાથી પછી બધી બીજી ભૂલો સમજાઈ જાય છે, એનો વિચાર પણ આવે છે અને સમજાઈ જાય છે એમ કહેવું છે. અને તે ભૂલના મટવાથી સર્વ ભૂલ મટે છે, કોઈ ભૂલ નથી થતી. એવી કોઈ ભૂલ છે અને એ ભૂલ જીનાગમમાં ઠામ ઠામ કહી છે. કઈ ભૂલ છે પોતે નથી લખતા, હું વાતને સસ્પેન્સમાં રાખી છે. કઈ ભૂલ રહી છે નથી કીધો, એ સત્સંગ કરનારે વિચારવાનો છે. બધા પોતપોતાનો વિચાર કયો, ઠીક છે. પ્રશ્ન આવ્યો છે એવી કઈ ભૂલ જેવી, એ શાસ્ત્ર નો સમજો, ગાથા નો સમજો, વ્રત નો પાડ્યા શું કહ્યું, શું કર્યું, નાની ઓળખાણી અથવા એની આજ્ઞા એ ઓળખવા માટે તો માનો કે શરૂઆતમાં કોઈને યોગ્યતા ન હોય, પણ મારે નાનીના માર્ગે એ કહે તેમ જ ચાલવું છે, એમાં લાંબી બુદ્ધિની ક્યાં જરૂર પડે છે. જો જ્ઞાની ની આજ્ઞા એ ચાલે તો કોઈ ભૂલ રહે, અને એ જ્ઞાની ની આજ્ઞા એ ન ચાલે તો બધી ભૂલો ઉભી થાય કે ન થાય. તાળો મળી ગયો બે વાત નો, આમ છે. કોઈ જીવ કદાપી નાના પ્રકારની ભૂલ નો વિચાર કરી તે ભૂલ થી છૂટવા ઈચ્છે, કોઈ જીવ અનેક પ્રકારની ભૂલો નો વિચાર કરે ને એમ થાય કે આવી આપણે આટલી બધી આવી કોઈ ભૂલો ન થવી જોઈએ, એમ ભૂલ થી છૂટવા ઈચ્છે તો પણ તે કર્તવ્ય છે. તો ભૂલ તો ટાળવા જેવી છે, બધી ભૂલો છોડવા જેવી ને ટાળવા જેવી છે, કર્તવ્ય છે. અને તેવી અનેક ભૂલોથી છૂટવાની ઈચ્છા એટલે બધા જ ભૂલ, બધી જ ભૂલથી, બધા જ દોષથી, તમામ દોષથી છૂટવાની ઈચ્છા મૂળ ભૂલથી છૂટવાનું સહેજે કારણ થાય છે. જો કોઈ જીવને એવી ઈચ્છા થાય કે સંપૂર્ણ નિર્દોષ થવું છે, કોઈ દોષ નથી કરવો, દોષ કહો કે ભૂલ કયો એક જ વાત છે, તો એને મૂળ ભૂલ છૂટવાનું એ કારણ બનશે. તો એ શું ગોત છે કે એવી કઈ વાત હું પકડું કે પછી એકે ભૂલ ન થાય. શું વાત બહુ સરસ એમ લીધી કે જે જીવ સંપૂર્ણપણે ભૂલ રહિત દોષ રહિત થવા ઈચ્છતો હોય ખરેખરો, કહેવા માત્ર નહીં, એને એવો વિચાર આવે, એને એવો વિચાર આવે કે હું જ્ઞાનીની આજ્ઞામાં રહું તો મને વાંધો નહીં આવે, નહીતર આમાં ભૂલ થવાના ચાન્સીસ. જ્ઞાની પુરુષ મળ્યા પછી પણ જીવ રખડ્યો હોય તો આ એક જ કારણ છે, આજ્ઞા મને નાની તો અનંત વાર મળ્યા છે, સત્સંગ અનંત વાર કર્યો છે, પણ પોતાનો મતાગ્રહ, પોતાનો આગ્રહ, પોતાનો સ્વછંદ પછી હવે એમણે આ પત્રનો જે ખાસ વિષય છે એ એમણે છેડ્યો છે. સિદ્ધાંત જ્ઞાન અને ઉપદેશ જ્ઞાનનો વિષય એમણે મુખ્યપણે ચર્ચ્યો છે, ઘણું કરીને આગળ ઉપર 505માં ચર્ચ્યો છે, 506માં ચર્ચ્યો છે, 506માં ચર્ચ્યો છે. આમાં પેલા સંકેત કર્યો છે આમાં લલ્લુજીને, પછી એ વિશે સારી રીતે ચર્ચો છે 506 નંબરના પત્રમાં. 506 છે. શાસ્ત્રમાં જે જ્ઞાન પ્રગટ કર્યું છે તે જ્ઞાન બે પ્રકારમાં વિચારવા યોગ્ય છે. એટલે શાસ્ત્રમાં જે જ્ઞાન છે, શાસ્ત્ર જ્ઞાન જેને કહીએ, એના બે ડિવિઝન છે, બે વિભાગ છે. એક પ્રકાર ઉપદેશનો છે અને બીજો પ્રકાર સિદ્ધાંતનો છે. બે વિભાગ છે, એક સિદ્ધાંતનો વિભાગ અને એક ઉપદેશનો વિભાગ. સિદ્ધાંતનો જે વિભાગ છે એ અન્ય મતના જે સિદ્ધાંતો છે એની સામે વસ્તુનું સ્વરૂપ શું છે, ખરેખર વાસ્તવિકપણે એમ સ્પષ્ટ કરે છે. એટલે ગ્રહિત મિથ્યા છૂટે. નહીતર પોતપોતાના સંપ્રદાય પ્રમાણે માને ને જી તો કે છે કે એની સામે જૈન દર્શન ઊભું છે. જગતમાં અનેક સંપ્રદાયો જીવ અને સિદ્ધાંતની બાબતમાં ગમે તે તત્વની વાત કરતા હોય, તત્વજ્ઞાન જૈન દર્શન છે કે છે એ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ છે. અને એ જે કે છે એને સિદ્ધાંત જ્ઞાન કહેવામાં આવે છે. એને અનુસરીને એ સિદ્ધાંત જ્ઞાન અનુસાર જીવનું આત્મકલ્યાણ કેવી રીતે થાય એવો જે ઉપદેશ આપ્યો એ જ્ઞાનને ઉપદેશ જ્ઞાન કહ્યું. શું કહ્યું? એ જ્ઞાનને ઉપદેશ જ્ઞાન. આમ શાસ્ત્રમાં જે જ્ઞાન છે એના બે વિભાગ છે. શું? જન્મ મરણ આદિ ક્લેશ વાળા આ સંસારને ત્યાગવો ઘટે છે. આ સંસાર છે એ ઉપાસવો ઘટતો નથી. પણ જે સંસારમાં જન્મ મરણ અને અનેક પ્રકારના ક્લેશ જ છે, બીજું કઈ છે જ નહીં. શું? એ સંસાર છોડવો જોઈએ. ત્યાગવો ઘટે એટલે છોડવો જોઈએ. છોડવો જોઈએ એટલે શું? કે એ સંસાર સમાપ્ત થાય, નાશ પામે એવું કરવું જોઈએ. એવો પુરુષાર્થ કરવો જોઈએ. અનિત્ય પદાર્થમાં અવિવેકીને રુચિ કરવી હોય ને, અનિત્ય પદાર્થ એટલે દેહાદી સંયોગ, શરીર અને બીજા જે કુટુંબ પરિવારથી માંડીને મકાન રાત રચેલું, કપડા દાગીના અને સમાજ, આ બધું અનિત્ય છે કે નિત્ય છે? સંયોગ રહેવાના નથી. આને આ સંયોગ જીવને રહેવાના નથી. એ વાત નથી. આમ થાય ત્યારે બદલતા જાય છે. બદલે છે કે નથી બદલતા? કે એક ધારા રહે છે કે કોઈને ન રહે? એમાં આ કાળમાં તો રહે જ નહીં. પેલા એવા કાળ હતા, સાત આઠ પેઢીથી શ્રીમંતાઈ ચાલી આવતી હોય. કેવી? કે ભાઈ આ તો ગર્ભ શ્રીમંત છે, સાત આઠ પેઢીથી એના બાપ દાદાના 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 દાદા બધા શ્રીમંત છે. અત્યારે તો આગલી પેઢી જુઓ એટલે થઈ રહ્યું. હિન્દુસ્તાનમાં ગરીબી એટલી બધી હતી કે 198 માણસો ગરીબ, એમાં મુંબઈ આવ્યા એ તો બધાય. મુંબઈ ક્યારે આવ્યા માણસ? ત્યાં નહોતું ત્યારે આવ્યા. ઘરે શ્રીમંત આવ્યો તો અહીંયા શું કરવા હેરાન થવા આવે, હાડે થવા આવે આ ટ્રેન ના થકા. એ વાત નક્કી છે. કહેવાનો મતલબ શું છે? સંયોગો અનિત્ય છે. અત્યારે ભલે અહીંયા આવ્યા પછી બે પૈસા થઈ ગયા હોય તો અનિત્ય છે એમ સમજીને ચાલવાનું. એનું કારણ શું છે તમને ખબર છે? ઘણું પાપ કરે ને ત્યારે થોડા પૈસા મળે, ઘણું પાપ કરે ત્યારે થોડા પૈસા મળે. પાપ પરિણામ પાપના હોય, પાપના ઘણા તીવ્ર ચીકણા પરિણામ થાય ત્યારે કમાણી થાય. એ પાપનો પૈસો ચૂકવાનો કેટલી વખત, કેટલી સ્થિતિ એની, બહુ એની સ્થિતિ સ્વીકારવી નહીં. માટે જે વિવેકી જીવ છે, આત્મકલ્યાણના હિત હિતનો વિવેક કરી શકે છે એવા જીવને અનિત્ય માતા પિતા સ્વજનાદિક સર્વનો સ્વાર્થરૂપ સંબંધ કેવો સંબંધ છે? ફેરફાર હોય તો કહેજો, અમારા ઘરમાં એવું નથી. પૂછડી દબાય એટલે ખબર પડી જ જાય બધી. પાંચ વર્ષનો છોકરો હોય ને ધાર્યું ન થાય એટલે ધડદીને રમકડાનો ઘા કરે. માગ્યું હોય મારે આ રમકડા રમવું છે, પછી એનું બીજું કઈ ધાર્યું ન થયું એટલે એ જ રમકડાનો ઘા કરશે. મોટાની પછી વાત કરવાની જરૂર નથી. માત પિતા સ્વજનાદિક સર્વનો સ્વાર્થરૂપ સંબંધ છતાં આ જીવ તે જાળનો આશ્રય કર્યા કરે છે, છતાં વળગે છે. આ જીવ શું કરે છે? વળગે છે. આ મારા, આ મારા, આ મારા, આ મારા. આ ખૂન કરે એને શું કે ખબર છે? મારો ભાઈ, આની મારા પીડ્યા છે એમ કે. શું કે? એની પાછળ મારા પીડ્યા છે. આ કે છે કે આ મારા, આ મારા, તો કઈ બધું તારું ખૂન થાય છે. જેટલામાં તું મારા મારા પણ કરો છો એ બધું તારું ખૂન થાય છે. એમાં છતાં જીવ તેનો તે ઝાડનો આશ્રય કર્યા કરે છે. ઝાડ શું કરવા કીધી ખબર છે? ઝાડમાં કરોળિયો ગૂંચવાય છે, ઝાડમાં કરોળિયો ગૂંચવાય છે. તમે કરોળિયાના ઝાડા જોશો ને તેમાં મરેલા કરોળિયા પણ તમે જોશો, કેમ કે એને લાળ કાઢી અંદરથી અને એની ઝાડ બની. એ ઝાડ બન્યા પછી એમાં 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 એ વીંટાતો જાય ને પછી નીકળી શકે નહીં, અને એને ખોરાક તો એમાંથી કઈ મળે નહીં. એકલો કરોળિયો ફરતો હોય તો બીજા નાના નાના જીવ જીવાતને ખાઈ જાય. એકલો કરોળિયો આટા મારતો હોય ને તો નાના નાના જીવ જીવાત હોય ને એને ખાઈ જાય. પણ એની નાની જાળમાં જયારે એ ફસાય પછી એને કઈ ખાવા મળે ને સરવાળે એમાં એમાં લટકી જાય, લટકતા જોવા મળે. એમ આ જીવને મારાપણાની જે ઝાડ છે એમાં એ ગૂંચવાનો, ગૂંચવાય ને એમાં જ મરે. મરતી વખતે એમ કંઈક બોલાવો, મારા દીકરાને બોલાવો, મારી દીકરીઓને બોલાવો, જમાઈઓને બોલાવો, ભાઈઓને બોલાવો, મારી પત્નીને બોલાવો. શું ગુરુદેવ તો બહુ બહુ કહેતા કે ક્યાં જવું છે તારે? હવે હામુના મૃત્યુ વખતે બધા જો ભેગા થઈ ગયા હોય, પહેલાથી ગંભીર માનગી હોય ને બધા આવી ગયા હોય, તો મૃત્યુ વખતે બધાને ઓરડામાંથી બહાર કાઢવા જોઈએ. બધા બહાર નીકળી જાઓ, હવે કોઈ ન જોઈએ, આમાં મારો છેલ્લો સમય છે, મને મારું કરવા દો, કોઈનું મોઢું મારે જોવું નથી. બધી વિકલ્પ આવે ને એ બોલા રોતા હોય એવું બાપા. બોલાવ્યા તો ને બોલાવાય તો નહીં, પણ બોલાવ્યા હોય તો એને કાઢી મૂકવા પડે, નહીતર પરિણામ બગડ્યા વિના. જીવનું મહત્વ છે આ જીવ તે જાળ નો આશ્રય કર્યા કરે છે એ જ તેનો અવિવેક છે. આ જ જીવનો અવિવેક છે. પ્રત્યક્ષ રીતે ત્રિવિધ તાપરૂપ ત્રણેય પ્રકારનો આદે વ્યાધિ ને ઉપાધિ, ત્રિવિધ એટલે ત્રણ વિધિ, ત્રણ પ્રકાર, ત્રણ રીતના આદે વ્યાધિ ને ઉપાધિ પ્રત્યક્ષ છે એવો આ સંસાર જણાતા છતાં, ચોખ્ખો આ સંસાર ઉપાધિ વાળો દેખાવા છતાં, મૂર્ખ એવો જીવ તેમાં જ વિશ્રાંતિ ઈચ્છે છે, એમાંથી એને શાંતિ ને આરામ મળશે એવું ઈચ્છે છે. ક્યાંથી મળે કોઈ સવાલ જ ઊભો થતો નથી. ઈચ્છે છે એવું છો કે આમાંથી મને કઈ નિરાશ થશે, મને કેવી રીતે છે કે આવું થઈ જાય ને, કે આમ થઈ જાય ને, કે જરાક આમ થઈ જાય ને, થાય તો તે બીજી ઉપાધિ ઊભી થાય, થાય તો તે બીજી ઉપાધિ ઊભી થાય. શું હાજુ પડે, માંદું થાય, દીકરા દીકરી હોય તો હક પણ થાય તો ઠીક, હક પણ થાય તો લગ્ન થાય તો ઠીક, લગ્ન થાય તો છોકરા થયા થાય તો ઠીક, છોકરા થયા થઈને હાજા માંદા ન થાય તો ઠીક. હવે કામ તો ભણઝાર એટલી મોટી છે, કોઈ રીતે શાંતિ મળે એવું છે. પરિગ્રહ આરંભ અને સંગ એ સૌ અનર્થ ના હેતુ છે. શું કહે છે? પરિગ્રહ આરંભ અને જગતના જીવોનો સંગ, અસત્સંગ જેને કહે, અસત્સંગ એ બધા શેના હેતુ છે? અનર્થ ના કારણો છે બધા. એ વગેરે જે શિક્ષા છે એવો જેનો ઉપદેશ છે, એટલે પરિભ્રમણ ના નાશનો જેમાં ઉપદેશ છે એને ઉપદેશ જ્ઞાન કહેવામાં આવ્યું છે. એને શું કહેવામાં આવ્યું છે? ઉપદેશ જ્ઞાન કહેવામાં આવ્યું છે. અને આત્માનું હોવાપણું, આત્માનું નિત્યપણું, આત્માનું એકપણું અને એમાં અનેકપણું, બંધ બંધ આદિ, બંધ એટલે આશ્રવ, પુણ્યપાપ, બંધ આદિ, મોક્ષ, સમર નિદ્રા મોક્ષ, આત્માની સર્વ પ્રકારની અવસ્થા સૈદ્ધાંતિક રીતે, પદાર્થને તેની અવસ્થા, વ્યવસ્થા, બંધારણ તે આદિને દ્રષ્ટાંતથી કરીને જે પ્રકારે સાબિત કર્યા હોય, સિદ્ધ કર્યા હોય તેનું નામ સિદ્ધાંત જ્ઞાન છે. સિદ્ધાંત જ્ઞાન એટલે પદાર્થ જ્ઞાન, ઉપદેશ જ્ઞાન એટલે આત્માનો હિત અહિતનો જેમાં ઉપદેશ છે કે આ કરાય અને આમ ન કરાય, આમ કરાય અને આમ ન કરાય, એ ઉપદેશ છે. વેદાંત અને જિનાગમ એ સૌનું અવલોકન. પ્રથમ તો ઉપદેશ જ્ઞાનની પ્રાપ્તિ અર્થે જ મુમુક્ષુ જીવે કરવું ઘટે છે. શું કહે છે? ભલે તમે વેદાંતનું પ્રકરણ ચાલ્યું હશે એવું લાગે છે, તો કે તમે વેદાંતના શાસ્ત્રોમાં છો કે જૈન શાસ્ત્રોમાં છો. ઉપદેશ જ્ઞાનની પ્રાપ્તિ અર્થે એટલે કે જન્મ મરણથી છૂટવાના હેતુથી મુમુક્ષુ જીવે સૌથી પહેલા એનું અવલોકન કરવું ઘટે છે. અવલોકન કરવું એટલે અભ્યાસ કરવો ઘટે છે, કારણ કે સિદ્ધાંત જ્ઞાન જીનાગમ અને વેદાંતમાં પરસ્પર ભેદ પામતું જોવામાં આવે છે. આ ચોખ્ખો અભિપ્રાય આપ્યો. હજી ઘણાને ખ્યાલ નથી હો કે કૃપાળુ દેવ તો વેદાંતમાં માનતા હતા કે આમ પણ ઘણા કે છે, બહુ સમજી નથી શકતા એમ કે છે કે એમને વેદાંતને માન્ય કર્યા હતા. ચોખ્ખું લખે છે, સિદ્ધાંત જ્ઞાન જીનાગમને વેદાંતમાં પરસ્પર ભેદ પામતું જોવામાં આવે છે. એટલે બે વચ્ચે ભેદ છે, તફાવત છે, બે ની એક વાત નથી. અને બે ની વાત જુદી જુદી હોય તો બે સાચી હોય નહીં, સત્ય તો એક જ હોય. બે સત્ય કેવી રીતે હોય? કા જગતમાં એક આત્મા હોય અને કા બધા ભિન્ન ભિન્ન એક આત્મા હોય, બે વાત સાચી કેવી રીતે હોય? ન હોય શકે, બને જ નહીં. અને તે પ્રકાર જોઈ મુમુક્ષુ જીવ અંદેશો અને શંકા પામે છે. આવી જ્યારે એક વેદાંતની જગતમાં આબરૂ મોટી છે, આચા ખોટાની વાત એક બાજુ રાખીએ તો આબરૂ બહુ મોટી છે. જેમ તબીબી વિજ્ઞાનમાં પથ્થીઓ ઘણી છે, એક એલોપથી છે, બરાબર છે, હોમિયોપથી છે, નેચરોપથી છે, અને આયુર્વેદ છે. આયુર્વેદ બહુ પૌરાણિક છે, બહુ જૂનું છે અને ઘણું ઊંડાણવાળું શાસ્ત્ર છે. પણ અત્યારે આબરૂ કોની ખબર છે? એલોપથીની આબરૂ છે. કોની આબરૂ છે? એલોપથીની આબરૂ છે. આચા ખોટાની વાત એ કોર પડી રહે કે ન પડી રહે? એમ અત્યારે જૈનોની સંખ્યા ઘટી છે. આમ તો સંખ્યા એ જૈનો ઓછા છે, બીજું જે છે એમાં દમ નથી. કોઈને જૈનત્વ શું છે એ ખબર નથી. હવ કામ ધંધો અને રોટલા પાણી પેટની વાંહે મજૂરી કર્યા કરે છે. ધર્મ ને આત્મકલ્યાણ ની પડી હોય એવું જૈનો કેટલા, એવા જૈનો કેટલા. વેદાંત ની અંદર સમર્પણ બહુ મોટું છે. આજે તે અમારો નાનો ભાઈ છે, મારાથી બીજા નંબર નો, પાંચ ભાઈ માંથી બીજા નંબર નો ભાઈ છે, વેદાંત બાજુ. તમે હિમાલય બાજુ જાઓ તો કેટલાય આશ્રમો છે, ફોરેનમાં જાઓ તો કેટલાય આશ્રમો છે, પર એક આ નર્મદા નદીને કિનારે જાઓ તો વેદાંતિઓના કેટલાય આશ્રમો છે. અમે આ છેલ્લી વખત ગયા ને ભરૂચ, ત્યારે નર્મદાના કાંઠે ગાડી લઈને નીકળ્યા. કેટલાય આશ્રમ છે આમના, માઇલો સુધી. એક તો શું છે કે એ લોકોના શાસ્ત્રમાં નર્મદા બહુ પવિત્ર નદી છે, અને આજુબાજુ ફાલતુ જમીન હોય એમાં આશ્રમો બની ગયા છે. પછી ખેતીની જમીન પછી આવે ઇન્ટિરિયરમાં, કાંઠે બધી જમીન ખાલી અને એમાં ખૂબ જ આશ્રમો થયેલા છે. અત્યારે તો એમાં બહુ સરસ મકાનો થયેલા છે લેટેસ્ટ, અને ત્યાં શિબિરો ભરાય છે. અને સમર્પણ તમે જુઓ તો કરોડોમાં કરોડો રૂપિયા આવે છે, અને માણસો પોતાની સેવા પણ એટલી જ આપે. કેટલાય તો આખી જિંદગી આપી દીધી હોય, સમર્પિત, અમારું જીવન આપને સમર્પિત છે, એટલે એને આશ્રમમાં ગોઠવી દે કે તમારે આ કર્યા કરવાનું, તમારે આ સંભાળી લેવાનું, તમારે આ સંભાળી લેવાનું, તમારે આ સંભાળ. એ કોઈ દી એમ ન કે મારે ઘરે જ આવું છે. કુટુંબ પરિવારમાંથી એવી રીતે સમર્પણ કરે, પછી એને પાંચ પંદર દી જવાની ઈચ્છા અને જવા દે એ બીજી વાત છે, પણ સમર્પણ એટલે સમર્પણ. આબરૂ બહુ મોટી છે વેદાંતની. આબરૂ આપણને ખબર ન હોય કદાચ, અમારે તો બીજી સાઈડ રહી એટલે બહુ આબરૂ મોટી છે. અને હવે તો સંન્યાસીઓ દરેક શહેરમાં પ્રચાર અર્થે મહિને બે મહિને આવ્યા જ હોય, મહિને બે મહિને એના પ્રવચનો ગોઠવાણા જ હોય. ફલાણા સ્વામી આવ્યા છે અને જ્ઞાન યજ્ઞ ચાલે છે, જ્ઞાન યજ્ઞ આટલા દિવસ ચાલશે, બોર્ડ લાગી જાય ગામમાં બધે. ત્યારે એમ કે છે કે આવું એની જેની આબરૂ હોય મુમુક્ષુ જીવને આવા બધા પ્રકારો જોઈને શંકા પામે છે અને શંકા ઉભી થાય અહીંયા ક્યાંક ખાતું હશે તો ક્યાંય ક્યાંક સત્ય હશે તો અમથામથા બધા જતા હશે અમથામથા બધા આટલું બધું સમર્પણ કરતા હશે અને તે શંકા ચિત્તનું અસમાધિ પણ એટલે અશાંતિ ઉભી શંકા પડી કે આ હાચું કે આ હાચું પછી અશાંતિ થયા કરે વિકલ્પો વધે શું થાય વિકલ્પો આવ્યા કરે અને એવું ઘણું કરીને બનવા યોગ્ય છે કારણ કે સિદ્ધાંત જ્ઞાન તો જીવને કોઈ અત્યંત ઉજ્જવળ ક્ષયોગ સમયે અને સદગુરુના વચનની આરાધના એ ઉદ્ભવે છે શું કીધું સિદ્ધાંત જ્ઞાન કોઈ જીવને બધાને નહીં કોઈ જીવને અત્યંત ઉજ્જવળ ક્ષયોગ સમય નિર્મળ ક્ષયોગ સમય ઉજ્જવળ એટલે નિર્મળ ક્ષોક્ષમ હોય તો એને સિદ્ધાંત જ્ઞાન પરિણમે અને એવો ક્ષોક્ષમ ન હોય તો સદગુરુની આજ્ઞા હોય સદગુરુના વચનને ની આરાધના હોય વચનની આરાધના કહો કે આજ્ઞાની આરાધના કહો ત્યારે એને સિદ્ધાંત જ્ઞાન પામે નહીતર ન પામે જેટલા માર્ગાનુસારી જીવો થયા એ બધાએ ગુરુ ઉપકાર બહુ ગાયો છે એનું કારણ શું ખબર છે કે એ લોકોની પાસે જે સિદ્ધાંત જ્ઞાન આવ્યું જીનાગમ નહીં મળવા છતાં જીનાગમનું સિદ્ધાંત જ્ઞાન આવ્યું એ પૂર્વે એને સદગુરુની આજ્ઞા આરાધી હોય તો જાણે પછી એને સંસ્કાર માંથી બોલે છે કબીર યોગ નરસિંહ મહેતા હીરાબાઈ ભવ સાગર તો સુખ ગયો હે ફિકર ગઈ મોહે તરણ નખી મોહે લાગે લટક ગુરુ શરણ કે બધા ગુરુ મહિમા બહુ ગાયો કારણ શું કે પૂર્વે કોઈ ગુરુ મળેલા અને એની આજ્ઞામાં રહેલા પછી ભલે અન્ય મતમાં આવ્યા પણ અંદરથી એને સિદ્ધાંત જ્ઞાન ઉપજવા મળ્યું મહેતા એ કરતાપણા ઉપર પ્રહાર કર્યા આખા ભગતે કરતાપણા ઉપર પ્રહાર કર્યા આ બધા સિદ્ધાંત એમની પાસે ક્યાંથી આવ્યા જૈન શાસ્ત્ર તો વાંચ્યા નથી તો કે સદગુરુના વચનને આજ્ઞા આરાધના એ ઉદ્ભવે છે અંદરથી ઉદ્ભવે છે ક્યાંથી આવે છે અંદરથી આવે છે એ જોઈને જ્ઞાની એમ કહી શકે છે કે આ જીવ માર્ગાનુસારી છે એમ કહી શકે છે ના એ એક ક્વોલિટી જુદી છે કેમ કે ઉત્તમ મુમુક્ષુ હોય પામી જાય છે તરત પણ આ લોકોની એ પરિસ્થિતિ પાછી નથી હોતી ઉત્તમ મુમુક્ષુની કક્ષા થોડીક આગળ લેવી જોઈએ કેમ કે એને પામતા વાર ન લાગે આ લોકોને થોડોક ટાઈમ લાગે પણ પામે એ વાત જરૂર છે પણ એક વિશિષ્ટ પ્રકારની સારી ક્વોલિટી છે એમ કહી શકાય એ આત્માની વિશિષ્ટ પ્રકારની કોઈ સારી ક્વોલિટી છે સિદ્ધાંત જ્ઞાન નું કારણ ઉપદેશ જ્ઞાન છે. સિદ્ધાંત જ્ઞાન નું કારણ શું? ઉપદેશ જ્ઞાન થયું હોય તો સિદ્ધાંત જ્ઞાન થાય, નહીં તો ન થાય. એટલે કારણ કાર્ય સંબંધ છે. સદગુરુથી કે સત્શાસ્ત્રથી પ્રથમ જીવમાં એ જ્ઞાન દ્રઢ થવું ઘટે છે. એ જ્ઞાન એટલે ઉપદેશ જ્ઞાન, કે જે ઉપદેશ જ્ઞાનના ફળ વૈરાગ્ય ને ઉપશમ છે. વૈરાગ્ય ને ઉપશમ એ ઉપદેશ જ્ઞાનનું ફળ છે. જો કોઈ જીવને યથાર્થ વૈરાગ્ય ને ઉપશમ પ્રાપ્ત થયા હોય તો એને સમજવું કે એને ઉપદેશ જ્ઞાનનું ફળ મળ્યું છે. ઉપશમ, ઉપશમ એટલે યથાર્થ પ્રકારે કષાય રસ મંદ પડવો. યથાર્થ પ્રકારે કષાય રસ મંદ પડવો, અનુભાગ ઘટવો, એને ઉપશમ કહે છે. શાંત થવું, યથાર્થ પ્રકારે શાંત, ઉપશમ એટલે શાંત થવું. દાખલો લઈએ એટલે વધારે ચોખ્ખું થાય. એક માણસને ઈચ્છા થાય છે. હવે એ ઈચ્છા એ ઈચ્છા બરાબર નથી એમ પોતાને ખબર પડે છે કે આ ઈચ્છા મને ન થવી જોઈએ. મને કેમ ઈચ્છા થાય છે? એટલે ઈચ્છાને રોકે તો એને દમન કહે છે. હઠ કરીને રોકે તો દમન કહે છે. અને યથાર્થ પ્રકારે એ ઈચ્છાને શાંત કરી નાખે તો એને ઉપશમન કહે છે. શું કહે છે? એને ઉપશમન કહે છે. એવી કેવી રીતે યથાર્થ પ્રકારે થાય? કે એ ઈચ્છાના નુકસાનનો જે લોજિક છે એની વિચારણામાં એ જાય. જે ઈચ્છાથી થતું નુકસાન, એ નુકસાનને વિચારવા માટે એનું જે લોજિક છે એ લોજિકમાં એ જાય ત્યારે એની ઈચ્છા છે ને એ શાંત થઈ જાય. કે આ મને નુકસાન છે, આ મને નુકસાન છે, અમારે એ સાચો ઉપાય છે. દમન કરવું તે સાચો ઉપાય નથી. અને ઈચ્છા પ્રમાણે પ્રવૃત્તિ કરવી એ પણ ઈચ્છાને શાંત કરવાનો સાચો ઉપાય નથી. એ બે ઉપાય ખોટા છે. ઉપશમન કરવું તે સાચો ઉપાય છે. વૈરાગ્ય ને ઉપશમ નું બળ વધવાથી જીવને વિશે સહેજે ક્ષયોપશમ નું નિર્મળપણું થાય છે. ક્ષયોપશમ વધી જાય છે એમ ન કીધું. જ્ઞાનમાં નિર્મળતા આવે છે, મતિશ્રુતમાં નિર્મળતા આવે છે. મતિશ્રુત નો ઉઘાડ વધી જાય છે એમ નથી કહેતા. નિર્મળતા આવે છે, જેટલો હોય એટલો એમાં નિર્મળતા આવે છે. અને સહેજે સહેજમાં સિદ્ધાંત જ્ઞાન થવાનું જે કારણ થાય છે અને એ નિર્મળતા એને લઈને એને સિદ્ધાંત જ્ઞાન બરાબર પરિણમે છે અથવા બરાબર સમજાય છે યથાર્થ પ્રકારે. જો જીવમાં અસંગ દશા આવે તો આત્મ સ્વરૂપ સમજવું સાવ સુલભ થાય છે. અને તે અસંગ દશાનો હેતુ વૈરાગ અને ઉપશમ છે. અસંગ દશા એટલે શું? અહીંયા મુનિ દશા નહીં. કોઈનો સંગ કરવો ન ગમે અસત્સંગમાં. અસત્સંગમાં ક્યાંય જવું ન ગમે, ક્યાંય રહેવું રહેવું ન ગમે. અસંગ એટલે કોઈનો અસત્સંગનો સંગ જ કરવો ન ગમે. એવી જો દશા આવે તો એને વૈરાગ્ય અને ઉપશમ, એ અસંગ દશાનો હેતુ વૈરાગ્ય અને ઉપશમ છે. શું? જીવમાં અસંગ દશા આવે તો આત્મ સ્વરૂપ સમજવું સહેલું થાય છે અસત્સંગથી દૂર થાય તો. અને તેનું કારણ શું? એવી અસંગ દશા પ્રાપ્ત થવાનું કારણ શું? વૈરાગ્ય ને ઉપશમ. એને ક્યાંય રાગની રુચિ ન હોય, ક્યાંય જવું આવવું ન ગમે, રહેવું મળવું ન ગમે. સંસારમાં એથી ઊંધું છે, હળવા મળવાનું ગોઠવે બધા. શું કરે, અમુક અમુક ટાઈમે આપણે લોકો મળીએ તો સારું, છેવટે પાર્ટી રાખવી, છેવટે કોઈના ઘરે આમ ગોઠવવું, કોઈના ઘરે આમ ગોઠવવું, ગેટ ટુગેધર. અત્યારે સિસ્ટમ થઈ ગઈ છે, બાકી એ બધું ખોટું છે. અસત્સંગ વધવાનું કારણ છે. વૈરાગ ઉપશમ ઉડી જશે, વૈરાગ ઉપશમ થી દૂર થવાનું થશે. બધો ભેગા થાય ત્યારે શું થાય, એ જ વધી જાય. બીજી બાજુના પરિણામો, સંસારના રસ વધી જાય, સંસારના રસ વધી જાય. અને એ સંસારના રસ વધી જાય એ વૈરાગ અને ઉપશમને ઉત્પન્ન થવા દે નહીં. જે ફરી ફરી જીનાગમમાં તથા વેદાંત આદિ ઘણા શાસ્ત્રોમાં કહેલ છે અને વિસ્તારેલ છે. હવે જે આ વૈરાગ ઉપશમનો વિષય છે ને, એ વેદાંતમાં ઘણો લીધો છે, જીનાગમમાં છે, પણ વેદાંતમાં એ લોકોએ બહુ લીધો છે. સિદ્ધાંતમાં ભૂલ્યા છે, વૈરાગ ઉપશમમાં તો તમારે જૈન દર્શન કે એવી જ બધી વાત કરે, અને એમાં લોકો ભૂલે છે. એ હાચા હોય, જુઓ એનો ઉપદેશ, જુઓ આવો જ ઉપદેશ છે એનો. શું આ ભૂલવાનું કારણ? આ વિસ્તાર પણ કર્યો છે. માટે નિસંશયપણે યોગ વાસિષ્ઠાદી વૈરાગ્ય ઉપશમના હેતુ એવા સદગ્રંથો વિચારવા યોગ્ય છે. માટે એ ઉપદેશ બોધને દ્રઢ કરવા અર્થે, ઉપદેશભૂત પરિણામમાં અર્થે આવા સદગ્રંથો વાંચવા, એમાં યોગ વાસિષ્ઠનો નંબર એમણે લીધો છે. રામચંદ્રજીને જે વૈરાગ્ય મુમુક્ષુની મુમુક્ષુતાને યોગ્ય, મોક્ષની ઈચ્છાવાળાને બહુ સારા શ્લોક અને બહુ સારા ડાયલોગ લીધા છે. રામચંદ્રજી 15-16 વર્ષના થયા એટલે એમના સગાઈને લગ્ન કરવાની વાતો ચાલી ઘરમાં, અને એમને રાજ્યાભિષેક કરવાની વાતો પણ ચાલી. એ તો બહુ પહેલેથી જ વિચક્ષણ પુરુષ હતા, વૈરાગ્યમાં આવી ગયા, રાજી ન થયા. એ બધી વાતોથી વૈરાગ્યમાં, એટલા વૈરાગ્યમાં આવ્યા, એટલા વૈરાગ્યમાં આવ્યા કે આ જ મને સંસારમાં ફસાવાનું કારણ થાય, મારે એ ન જોઈએ. એટલો વિરાગ વિધો, વિરાગ વિધો, ખાવું પીવું ઊંઘવું ઓછું થઈ ગયું, અને શરીરમાં તબિયત બગડી, વજન ઘટી ગયું. ખાવું ખાય પીએ ને ઊંઘે નહીં, શું થાય, વજન જ ઘટે ને. રામચંદ્રજીનું વજન ઘટી ગયું શરીરનું, નહીં તો મોટા રાજકુમાર હતા. એટલે એમની સેવામાં જે 5-10 નોકરો હતા, અનુચરો જેને કહે, બહુ પ્રિય હતા બધાને, પ્રિય બહુ હતા, ઉદાર પણ હશે, પ્રિય પણ બહુ હતા, અને એના પ્રત્યે લાગણી બહુ બધાને. એટલે એની જે સેવા કરતા હતા એ નોકરો દુબળા પડી ગયા. રામચંદ્રજી તો દુબળા પડી ગયા, પણ એની ચિંતામાં એના નોકર દુબળા પડી ગયા. શાસ્ત્રમાં આવે છે એને એને એની ચાકરી કરનારા દુબળા પડી ગયા છે. રામચંદ્રજી કેટલા દુબળા પડી ગયા છે કે એની ચિંતા કરનારા એના એના નોકર લોકો દુબળા પડી ગયા. પછી જઈને ફરિયાદ કરી દશરથ રાજાને, શું કે તમે થયું છે ને ભાઈ, કેમ તમે બધા બધા દુબળા થઈ ફેર્યા ફરો છો કે રાજમહેલમાં, તો શું કરીએ કે અમારો ધણી છે એ જ દુબળો થઈ ગયો છે, એ જ કોઈ એવો ફિકરમાં પીડ્યો છે કે એની ફિકર અમને લાગી છે, એ દુબળા તો અમે દુબળા એવા એવા નોકરો એવા હતા. પછી દશરથ રાજાએ જોયું કે આ કઈ છે, તો બહુ બુદ્ધિમાન, બહુ મદાર બહુ હતો એમના, પણ બહુ બુદ્ધિમાન છે, કોઈ મોટું કારણ હોવું જોઈએ, પોતે સીધી વાત નથી કરતા, કેમ કે એમની યોગ્યતા અને રામચંદ્રજીની યોગ્યતા જરૂરી હતી, એટલે એના ગુરુને બોલાવશે વશિષ્ઠને. વશિષ્ઠ ગુરુને ઊંધા પાઠા ભણાવે તો કહે હવે હવે તમારું ન ચાલે, તમે મને આમ ઉપદેશ આપ્યો સંસાર પરિભ્રમણમાં ન જવાય, લગ્ન ન કરાય, રાજકાજમાં ન પડાય, આત્માનું જ કરાય, આ બધું તો તમે શીખડાવ્યું છે. હવે હું ઊંધા પ્રશ્નો ક્યાં રાખો અહીંયા? ઊંધા એકડા હવે હું ન ખૂંટું, હમણાં ખૂંટી લીધા બધા. બહુ સરસ ડાયલોગ આપ્યા છે. એમનો વૈરાગ છે રામચંદ્રજીનો, બહુ સારો ડાયલોગ છે. એમની મુમુક્ષુતા કેવી હતી એ પણ બહુ સરસ દેખાય છે. Thank you.